વીર સંવત 2501 શ્રાવણ સુદ ત્રીજ રવિવાર તારીખ 10/8/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીને શ્રી પ્રવચન સાર શાસ્ત્રમાં ગાથા 172 ના અલિંગ્રહણના બોલ 13 અને 14 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન શ્રી પ્રવચન સાર શાસ્ત્ર પરના સળંગ પ્રવચન નંબર 216
નમો નોય સૌ હરિયંતાણમ નમો નોય સૌ સિદ્ધાણમ નમો નોય સૌ આયુર્યાણમ નમો નોય સૌ જાયાણમ નમો નોય સૌ ત્રિકાળવર્તિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્તાય
પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન 14મો બોલ છે. આ બધા ચાલી ગયા હતા, તો થોડું પરાવર્તન કર્યું છે. બધું ચાલી ગયું હમણાં ગયા, થોડું કે લેવું તો જરી જઈ દરેક નું સ્પષ્ટીકરણ બધું આવી ગયું છે. હમણાં આ પૂરું ત્યાં તરતા નીકળું પડે, હા તો થોડું કરવા હતા. લિંગનું એટલે અલિંગ ગ્રહણ શબ્દ છે ને, 14 14. લિંગનું એટલે મેહનાકાર, એટલે પુરુષી સ્ત્રીના અવયવો. એના આકારનું ગ્રહણ જેને નથી, હા હા, ભગવાન આત્મા એના ઇન્દ્રિયો જે પુરુષની અને સ્ત્રીઓની, એ પુત્ર ઉત્પન્ન થવાનું સાધન એ આત્મામાં નથી. ઘણી તો જડ છે, સમજાણું કાંઈ. પુરુષાદી એટલે સ્ત્રી, નપુંસક આદિના જે ઇન્દ્રિયોના આકાર, એ ગ્રહણ જેને નથી, એ જળની પર્યાય આત્માએ ગ્રહણ કરી નથી. જેથી જળની પર્યાય દ્વારા પુત્રને ઉત્પન્ન કરે એ આત્મામાં નથી. હા હા, સમજાણું કાંઈ. લિંગનું એટલે મેહનાકાર, પુરુષાદિની ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી. ગણ્યા ઇન્દ્રિય પુરુષની સ્ત્રીની આત્મા એ ગ્રહી જ નથી, એ તો જડ છે. એ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી. અહીં વર્જન આપ્યું છે, આ ઇન્દ્રિય, આંખ, કાન, નાક, જીવ, સ્પર્શ એ બધું સાધન આત્મામાં છે જ નહીં. એ તો પરદ્રવ છે, દુઃખનું નિમિત્ત અત્યારે આમ લેવું છે. તો પરદ્રવ છે આ પાંચ ઇન્દ્રિય, જળ, ઇન્દ્રિયના અવયવોના આકાર, એ બધા પરદ્રવ છે. ખરેખર તો દુઃખના એ નિમિત્ત છે. દ્રવ મન, દ્રવ વાણી, આ દેહ, પાંચ ઇન્દ્રિયો, જળ, આયુષ ને પ્રાણ, શ્વાસ, એ બધા આત્મા ને દુઃખનું નિમિત્ત છે. જ્ઞાન નું નિમિત્ત છે એમ નહીં એમ કે છે. અને તે લૌકિક પરમાત્માને આ શરીર દ્વારા જે કામ થાય, વિષયનું આંખને આમ ફેરવીને જોવાનું, કાનને આમ કર, એ બધા સાધન આત્મામાં છે જ નહીં. લૌકિક સાધન માત્ર નથી એમ કહ્યું છે. એટલો તો રાખવા એટલો સાધન ભગવાન આત્મા એને કહીએ કે જેને બાઈ એક શરીરાદિના સાધન એમાં છે જ નહીં. જીભ દ્વારા બોલવું એ સાધન જીવમાં નથી. વર્ષેન્દ્રિય દ્વારા વિષય લેવો એ સાધન જીવમાં નથી. એ પાંચેન્દ્રિયના જે આકારો છે એ દ્વારા આત્મા કામની આત્મામાં છે જ નહીં એમ કે છે. એ તો ભગવાન અણિન્દ્રિય છે આત્મા, એની દ્રષ્ટિ થતા એને આત્માનો વાસ્તવિક સ્વીકાર થાય છે. આ સાધનનો સ્વીકાર કરીને આત્માનો સ્વીકાર થાય એમ નથી. સમજાણું કાંઈ તેની વિશેષ છે અત્યારે ખ્યાલ નથી. જે વાંચ્યું હતું ને હમણાં જ વાંચ્યું છે. લૌકિક સાધન માત્ર નથી, વાણીનું બોલવું, હાથનું હલાવવું, બીજાને સહાય કરવાનો હાથથી કામ લે પગથી, એ બધું સાધન આત્મામાં છે જ નહીં. અમૃતભાઈ, એ તો બધા જડના અવયવો એની પર્યાય, એ આત્મામાં એની તો નાસ્તી છે. સમજાણું કાંઈ. માણસ કહે છે ને ભાઈ, કંઈક જી આ હળી ગઈ જી ચીજ હોય તો નાક દ્વારા જણાય કે આ ગંધ બગડી માટી જીવ છે. એમાં એ કે છે કે નાકનું સાધન જ જીવમાં નથી ને. આંખ દ્વારા ભગવાન દેખાય પણ કે એ આંખનું સાધન જ આત્મામાં નથી ને. બ્રહ્મચારીજી, સારી વાત. સ્વાહા ફૂલને મૂકે ને ટોપરાના ટુટકા પીળા કરી મૂકે, એ સાધન આત્મામાં છે જ નહીં. મુક્તિ એ તો પોતાનો પોતાનો આકારની વાત છે, જડની ક્યાં વાત. છ સામાન્ય ગુણ છે ને, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગ્રુણગત્વ, દ્રવ્યત્વ. પ્રદિષ્ટથી પ્રદિષ્ટ ગુણનો એ આકાર છે, પરનો નહીં. આત્માને નિરાકાર કર્યો છે એ તો પરના કારણની જડની આકાર દેખાય એના માને છે, પણ પ્રદિષ્ટ ગુણને કારણે એનો શરીર પ્રમાણે જે આકાર થાય છે એ શરીરને કારણે નહીં. એ પ્રદિષ્ટ ગુણ છ ગુણ જે છે એમાં વિકાર થવાનું કારણ એક પ્રદિષ્ટ ગુણ જ છે, બીજા પાંચ ગુણ વિકાર થવાનું કારણ નથી. અસ્તિત્વ, પ્રમેયત્વ, વસ્તુત્વ. સમજાણું કાંઈ. પ્રદિષ્ટ ગુણને કારણે એની વ્યંજન પર્યાય આકૃતિ હો એ કંઈ પરને લઈને નથી, પરની નથી. એમ તો આકાશ નામનો વ્યાપક પદાર્થ છે, ક્યાંય જેનો અંત નથી. છે અંત ક્યાંય? કોઈ દિશાએ અંત નથી, છતાં એને પ્રદિષ્ટ ગુણને લઈને આકાર છે. આકાર કેવો ને અંત નથી કેવો. અંત ક્યાં? સર્વવ્યાપક કોઈ દિશાએ લક્ષમાન લઈને આગે અનંત 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 ને અનંત ગુણાકાર કરતો ચાલ્યો જાય લક્ષ્ય તો ક્યાંય અંત છે આકાશમાં? છતાં એને આકાર છે પ્રજુને કારણે. સમજાણું કાંઈ? એ અરૂપી આકાર સર્વવ્યાપિક ને પણ આકાર છે. કેમ કે દરેક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણો પડ્યા છે અને અનંત વિશેષ પડ્યા છે. છ તો સાધારણ નામ આપ્યા છે, છ ગુણાકાર જ અસ્તિત્વ નહીં, બાકી તો અનંત સામાન્ય ને અનંત વિશેષ. આ એમ ભગવાન આત્મા પોતાના પ્રદેશ ગુણને કારણે આકૃતિનો આકાર ભલે હો પણ એને આ શરીરના સાધન માત્ર એનામાં નથી. કે અંદર ઈચ્છા થઈને પ્રેરણા કરે એટલે ઇન્દ્રિય કામ કરે એમ એનામાં નથી કે છે. સમજાણું કાંઈ? આ તો અલક મલક ની વાત નથી પણ અગમ ગમ ની વાત છે. હે આગમ અગમ નિગમ છે ને, અગમ નિગમ આગમ એટલે આગમ ને નિગમ. ભગવાન આત્મા લૌકિક સાધન માત્ર નથી. કોઈ પણ જોવાનું ઇન્દ્રિય, કાનથી સાંભળવાનું, નાકથી સૂંઘવાનું, જીભથી ચાખવાનું, સ્પર્શથી કામ લેવાનું એ સાધન આત્મામાં છે જ નથી. સમજાય છે કાંઈ? ભગવાનની પૂજા કરવા વખતે સ્વાહા ભૂખા લેન એ સાધન આત્મામાં નથી. એ આત્માનું એ સાધન જ નથી. લૌકિક સાધન છે, લૌકિક સાધન માત્ર આત્મામાં નથી. ભગવાન આત્મા તો આનંદનો નાથ પ્રભુ, અતિન્દ્રિય આનંદના સાધન વાળો જીવ છે. સમજાણું કાંઈ? આ તો નાસ્તિકની વાત કરી છે. આને સાધન છે અતિન્દ્રિય આનંદનો સાધન, એ પર્યાયની અપેક્ષા એ, બાકી તો નિર્વિકલ્પ ભાવલિંગનો મોક્ષ માર્ગ જે છે એ પણ પર્યાય દ્રવ્યમાં નથી. સમજાણું કાંઈ? વ્યવહાર મોક્ષ માર્ગ તો આત્મામાં છે જ નહીં, વિકલ્પ છે રાગ, પણ નિશ્ચય મોક્ષ માર્ગ એની પર્યાયમાં છે. એના સાધન કરી તા સિદ્ધ કરવું છે. નિર્વિકલ્પ ભાવલિંગ વિતરાગ શ્રદ્ધા વિતરાગી જ્ઞાન વિતરાગી ચારિત્ર રમણતા એ પર્યાયમાં સાધન તરીકે છે, દ્રવ્યમાં નથી. એ વસ્તુમાં એ પર્યાય ભાવલિંગ છે જ નહીં, પર્યાય છે. પ્રાપ્ત અંદર વસ્તુ છે એની પ્રાપ્તિ, પર્યાયની પ્રાપ્તિ ક્યાં થાય? અને પર્યાય તો હજી વિસ્તાર છે આગળ, ત્રણ બહુ છેલ્લા આકરા છે ને, ગુણ પર્યાય ને દ્રવ્યના. આ તો મારંગ બાપા સર્વજ્ઞથી સિદ્ધ થયેલું સ્વરૂપ છે, આમાં કઈ કોઈનો તર્ક પણ કામ કરે. એ ભગવાન આત્મા લૌકિક સાધન માત્ર નથી. ખાવાનું પીવાની ક્રિયા એ મિત્ર સાધન આત્મામાં છે ને. આમ હાથ દ્વારા રોટલી ઉપાડે ને કટકો કરે, દાળ બોળે નથી, આ ચટણી ઉપાડે નથી, શાક ઉપાડે, એ સાધન આત્મામાં છે જ નહીં. સમજાવું કાંઈ? હા હા, એમ આ પવન કરે છે ને, માણસ નહીં લેવાનું બગાડે, એમાં વાજામાં નાક ખુલાવે છે ને, એ નાકનું ખુલ્લું એ સાધન આત્મામાં નથી. હા, વાજા નથી વગાડતો ભાઈ, ખૂબ એમ મોટા હોય છે ને અપરાધી, નહીં ખૂબ ગાલ ખુલાવે. એ બધું રહેવાનું હતું, શ્વાસ લેવો ઊંચો, હેઠેથી ઊંડેથી લેવો. એ રાત્ર કે આ બધા અહીં કે સાધન આત્મામાં છે એની પૂરું. હા હા, એ તો જળની દશા, તે કાળે જળથી થવાની હોય તો થાય, આત્માથી થાય. હા હા હા, એને આત્મા કહીએ. અને જેને આત્માને જાણ્યો, એ બહારના સાધનથી હું કામ લઈ શકું છું એ માનતો નથી. સમજાણું ખાય? હા હા, આ માણસ કે છે ને ભાઈ, શરીર મેળવી એનો સદઉપયોગ કરવો. હે ભાઈ, દુનિયાથી વિરુદ્ધ છે બધું. એ સદઉપયોગનું સાધન આત્મા કરી શકતો જ નથી. હા હા, સમજાણું ખાય? આત્મા આ રીતે લૌકિક સાધન માત્ર નથી. મગજમાં તો તરીકે એવું આવ્યું છું કે લૌકિક સાધન તો વ્યવહાર નહીં છે, લૌકિક છે ભાઈ. દરેક સંગમ આવ્યું છે, વ્યવહારનો જે દયાદાન હડતાલી ક્રિયાનો રાગ વ્યવહાર સાધન જેને કહીએ, એ બધું લૌકિક વ્યવહાર નહીં છે. હે, રાગ છે જગપંથ છે. છઠ્ઠે ગુણ સ્થાને આત્મ અનુભવની દશામાં પણ જે પંચમાવૃતનો વિકલ્પ ઉઠે છે એ સંસાર પણ છે. હા હા હા, ઘણી વાર કહેવાય નાટકમાં, સમયસર નાટક જગપંથ ઉઠ, એ વિકલ્પ ઉઠે જગપંથ સંસાર પંથ ગમન કરે છે. હા હા હા, આવો માર્ગ બહુ જૂનો ભાઈ. હા હા, એટલે નીચેથી જોઈએ તો વ્યવહારની જેટલી ક્રિયા દયાદાન વર્તનો વિકલ્પ આદિ એ લૌકિક સાધન એ આત્મામાં નથી. સમજાણું કાંઈ? આવું વાત ભાઈ જીન, એ ચૌદ નો બોલ પેલો વિસ્તાર થી કહેવાય ગયો, સમરાજા કહેવાય ગયો. આ તો થોડા એક લઈ લઉં એમ કે પંદરમો લિંગ વળી એટલે અમિહનાકાર વળી જેનું ગ્રહણ એટલે લોકમાં વ્યાપવા પણ નથી. જયારે મેઘના આકાર હતો ને, શરીરના ઇન્દ્રિયનો આકાર, અમિહના આકાર કે એ આકાર નથી, ત્યારે લોક વ્યાપક આકાર છે. લોકમાં વ્યાપી જાય એવો એનો આકાર છે ના. આ શરીરના ઇન્દ્રિયોના આકાર પ્રમાણે જે થાય ઇન્દ્રિયના, એ આકાર તો આત્મામાં નથી. એથી અહીં કીધું અમેહના આકાર. મેહના આકાર ઇન્દ્રિયના આકાર પ્રમાણે નથી, ત્યારે અ એટલે નથી, ત્યારે પછી સર્વવ્યાપક છે. જ્યાં વેદાંત માને છે, બહુ નીચેની વાતો લઈને વેદાંત માને છે ને, સર્વવ્યાપક છે, એક જ આત્મા છે, એનો અહીંયા નિષેધ કરે છે. એને કડક ભાષા એ નિષેધ કરે છે, કે છે અમેના કાવડી જેનું ગ્રહણ એટલે લોકમાં વ્યાપવા પણ નથી, લોકમાં વ્યાપી જાય એવો એ નથી, અલિંગ્રહણ છે. એ કહેવાનું થયું, કેમ કે દીવો છે ને, દીવો દીપક, એનો તો પ્રકાશન ફેલાય એવો એનો સ્વભાવ જ છે. જો આવરણ ન હોય તો, આવરણ હોય તો એટલા મરી ગયો, આવરણ છૂટી ગયું તો પ્રકાશ નથી. એમ આત્મામાં આવરણનું નિમિત્ત છે ત્યાં સુધી તો એ લોક વ્યાપક થઈ શકતો નથી, પણ આવરણ ટળે છે તો પણ લોક વ્યાપક થઈ શકતો નથી, કારણ કે એનો પહેલેથી સ્વભાવ સંકોચ વિકાસમાં રહેલો એનો સ્વભાવ છે. એ દ્રવ સંગ્રહમાં આવે છે, સમજાણું કાંઈ એ જે દીવાનો તો પ્રકાશનો પહેલેથી સ્વભાવ આમ ફેલાવાનો છે, એમ જીવના અસંગ પ્રદેશનો પહેલેથી ફેલાવાનો સ્વભાવ છે એમ નથી. એથી કોઈને એમ થાય કે જ્યારે આત્માની દશા નિર્મળ થઈ ગઈ તો પછી એના પ્રદેશો સર્વવ્યાપક કેમ ન થાય, ન થાય પહેલેથી સર્વવ્યાપક તો હતો જ નહીં. સમજાય છે કાંઈ? એમ કે આવરણ ટળી ગયું તો દીવાનો પ્રકાશ જે ફેલાઈને વિસ્તાર ઠેક બધે જાય, એમ જ્યાં આવરણ ટળી ગયું નિર્મળ દશા થઈ તો એ લોક પ્રમાણે વ્યાપી જાય કે એમ છે નહીં. એ દ્રવ સંગ્રહમાં આ દાખલો લઈને વિસ્તાર કર્યો છે. હા હા, લોકમાં વ્યાપવા પણ નથી. આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ ભાષા એ વાપરી છે, કરુણા બુદ્ધિ છે. અરે એક એક આત્મા અસંગ પ્રદેશી અનંત ગુણનો ધામ, જેના ક્ષેત્રમાં આનંદ પાકે એવું એ ક્ષેત્ર છે, જેના ધામમાં સુખના અંકુરા ફૂટીને પૂરણ સુખ થાય એ એનું ખેતર છે. સમજાણું કાંઈ? એ એક એકનું એટલું ખેતર છે. એવા અનંત આત્માઓ છે, એને છે કારણ એક જ આત્માને વ્યાપક ગણીને એક જ છે એમ કે પાખંડી છે એમ કે છે. સમજાણું કાંઈ? ઘણાને આ નીચે ઉપદેશ વેદાંત જેવો લાગીને જાણે વેદાંતનું આ છે એમ કે છે કેટલા, કારણ કે અહીં જૈનનો ઉપદેશ તો ક્રિયાકાંડનો છે એમ કે આ કરવું આ કરવું, આ ઉપદેશ આવો નીચેનો એ વેદાંતનો ઉપદેશ છે. ત્યારે અહીં કહે છે કે વેદાંતનો જે ઉપદેશ છે સર્વવ્યાપક પૂર્ણ પાખંડ છે. મુંબઈ દિગંબર પંડિત હતો, એને એમ કે આ સમયસાર ને વેદાંત ની ટાળામાં ટાળ્યો છે કુંકુંબાચાર્ય, તદ્દન જૂઠી વાત. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. સમજાવું કાંઈ? એમાં એમ આવ્યું ખરું ને કે વ્યવહાર અભૂયથો 11મા શ્લોકમાં સમયસાર, વ્યવહાર થી અસત્યાર છે એટલે કે પર્યાય માત્ર અસત્યાર છે. એટલે એમાંથી એને એમ કહ્યું જો વેદાંતમાં પર્યાય નથી, આમાં પર્યાય અસત્યાર કીધી એ વેદાંતના ઢાળામાં જાય એમ નથી. એ પર્યાય અસત્યાર તો ગણું કરીને કહી છે, વસ્તુને મુખ્ય તેને નિશ્ચય કરી અને ગૌણ કરીને એને વ્યવહાર કર્યો છે. જીની વાત છે, વસ્તુ જે છે પૂર્ણ આનંદ સ્વરૂપ, એની દ્રષ્ટિ થતા સમ્યક દર્શન થાય છે. તેથી મુખ્યને નિશ્ચય ગઈ અને ગૌણને વ્યવહાર કર્યો છે, અભાવને વ્યવહાર કર્યો છે, એમ નહીં છે. સમજાણું કાંઈ? એટલે આ તો આચાર જરી. અરે ભગવાન, બાપુ તારે ક્ષેત્રથી પોળો એનું માતમ લેવું છે એવું નથી, એના ભાવના સામર્થ્યનું માપ લેતું. ખેતરથી પહોળો થાય તો એ મહાત્મા કહેવાય, એમ નથી. કહ્યાયને અભૂતાર્થ અસત્યાર્થ કીધી અગિયારમી માં, વ્યવહારો અભૂયત્વો પર્યાય માત્ર અસત્યાર્થ, એટલે જૂઠી એમ કીધું. એટલે લોકો એમ થઈ ગયું જો આ વેદાંત એમ નથી. ત્યાં તો વ્યવહારો અસત્યાર્થ કોની અપેક્ષાએ, ભૂયત્થમ ત્રિકાળ હોતા સત્યાર્થ વસ્તુ છે. યથાર્થ જે છે, સત્યાર્થ જે છે, ભૂતાર્થ જે છે, એની અપેક્ષાએ તેને અસત્યાર્થ કહ્યું છે. એની અપેક્ષાએ તે સત્યાર્થ છે, એ તો સત્યાર્થ છે. અરે સમજાણું કાંઈ? પર્યાય પર્યાય જેમ સ્વદ્રવની અપેક્ષાએ બીજા દ્રવ્યો અદ્રવ છે, સ્વદ્રવ જે છે એ પોતાની અપેક્ષાએ દ્રવ છે, અને આ પરની અપેક્ષાએ અદ્રવ છે, અને આ દ્રવ્યની અપેક્ષાએ પર અદ્રવ છે. આ દ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ અદ્રવ છે, આ ખેતરની અપેક્ષાએ પર ખેતર અખેતર છે, આ કાળની પર્યાયની અપેક્ષાએ પરની પર્યાયનો કાળ અકાળ છે, અને આ ભાવની અપેક્ષાએ બીજા ભાવો એના ગુણો એ અભાવ છે. પણ એની અપેક્ષા એમાં દ્રવ ક્ષેત્ર કાળ ભાવ છે. સમજાણું કાંઈ? સૌ ભંગી લીધી છે ને સપ્તભંગીમાં, પોતાના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી અસ્તી, પરના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તી. સપ્તભંગી પેલા જ બોલ આખા જૈન શાસનનો મરમ ભર્યો છે માટો. હા, ભગવાન આત્મા દ્રવ એટલી વસ્તુ, ક્ષેત્ર સંગ પ્રદેશી, કાળ એની પર્યાય, ભાવ એના ગુણો એનાથી અસ્તી છે, અને પરદ્રવ ગુણ ક્ષેત્ર કાળ ભાવથી નાસી છે. તો અનર્થ એ થયો, નિમિત્ત છે તેની પર્યાયથી આ નાસી છે, કારણ નિમિત્તની પર્યાય પરકાળ છે અને આની પર્યાય સકાળ છે, તો સકાળમાં પરકાળની નાસ્તી છે. સમજાણું કાંઈ? એટલે પ્રસિદ્ધ આત્મા લોક પ્રમાણે વ્યાપે તો જ તેનું માચમને મોટું કહેવાય, એમ નથી. એ વસ્તુનું સ્વરૂપ જ એમ નથી. એના અનંત ગુણો જે શક્તિપણે પડ્યા છે, એનું ક્ષેત્ર ભલે નાનું, આત્મનું ક્ષેત્ર છે ને જોવાનું શરીર પ્રમાણે, નિગુદના એક અંગુના અસંભાગમાં, નિગુદના અસંખ્ય શરીર, એક શરીરમાં સ્થિર કરતા અનંત ગુણા જીવ, અંગુરના અસંભાગમાં એક એક જીવ અંગુરના અસંભાગમાં ક્ષેત્રમાં પડ્યો છે. પણ એ ક્ષેત્ર નાનું છે માટે ભાવથી નાનો છે, એમ નથી. ક્ષેત્રથી વ્યાપક થાય તો તે માતમ કહેવાય, એમ નથી. એના સ્વભાવ 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 ક્ષેત્રાત્મ રહ્યું, અંગુર સિંહ ભાગમાં અનંત આત્માઓ. આ તો કે સર્વવ્યાપક હોય તો એ આત્મા, એ પાખંડીઓ એ વાત કરેલી છે કે છે. સમજાણું કાંઈ? સ્વભાવની જાદુગીરી એમાં છે, ક્ષેત્રની જાદુગીરી અહીં વાત નથી. એ ક્ષેત્ર પ્રમાણે વ્યાપક થાય તો એ મહાન આત્મા કહેવાય છે. સમજાણું કાંઈ? એમ નથી, એનો આત્મા અંદર સ્વભાવ. ભલે સિંહ અંગુરના સિંહ ભાગમાં રહ્યો અને સિંહનો આત્મા ભલે ત્યાં પાંચ છ ધનુષ પ્રમાણે કે વગેરે, પણ એ ક્ષેત્રની નાનપ મોટપની અપેક્ષા એના ગુણોની મોટપ ટળી જાય છે, ઘટી જાય એમ નથી. સમજાણું કાંઈ? હા, એ કે છે પાખંડીઓને પ્રસિદ્ધ. હા હા હા, વેદાંત વાળા એ આત્માને સર્વવ્યાપક ઠરાવી અને એક જ આત્મા કહ્યો છે, વિજ્ઞાન અદ્વૈત, એ પાખંડીનું સાધન છે. એમાં છે કે નહીં? લોકમાં વ્યાપવાપણું અલિંગ્રહણ એટલે એને નથી. કેમ કે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ, સાધનરૂપ, આકારવાળો, લોકવ્યાપ્તિવાળો નથી. સમજાણું કાંઈ? આ તો મંત્રો છે મોટા, આ કંઈ સાધારણ વાત નથી બાપુ. એ દિગંબર સંતોના કથનો કેવડીના કેળાયતો છે. એ સિદ્ધાંત સાધારણ શબ્દમાં નથી વ્યાપ્યા, ગણો ગહન પૂર્ણ છે. એટલે લોકોને સર્વવ્યાપક બધું અત્યારે ઘણું સુધરેલ વર્ગમાં એ બહુ હાલે છે, અંગ્રેજમાં બધામાં એક રૂપ વસ્તુ છે, મુસલમાનમાં પણ એક સુખી છે, પછી સુખી પછી થાય એ માનનાર હોય. એક વેદાંત મેં જોયા હતા ને, મેં ફકીર નહીં, સુખી ફકીર હતા બોટાદની વાત. મામની તો એને ઉભા થયા બચારા, વૈરાગી લાગે મુસલમાન કપડા લીલા અને સર્વવ્યાપક બહાર નીકળતો ઉભા છે બચારા, બહાર ઉભા પછી પૂછ્યું છે તો ને, સુખી ફકીર છે સર્વવ્યાપક માનનારા, અનલ હક, ખુદા સ્વરૂપમાં વ્યાપેલો છે, એક જ ખુદા છે. સમજાણું કાંઈ? આય કે છે કે આ રીતે આત્મા પાખંડીઓને પ્રસિદ્ધ, એનું જે સાધન આકારવાનું લોક પણ વ્યાપવા પણ એનામાં છે જ નહીં. હા હા હા, પણ દીવો તો આવરણ હોય તો પ્રકાશમાં કે એને અટકતું નથી. એ મારે જયારે આવરણ ટળી જાય અથવા સંકુચિત વિકાસ થવાની પર્યાયની દિશા છૂટી જાય તો કેમ સલામ ન થાય? કે ન થાય, એનો સ્વભાવ જ પહેલેથી અસંખ પ્રદેશ સંકુચમાં છે, એના અસંખ પ્રદેશ લોક પ્રમાણે. લોકના જેટલા આકાશ પ્રદેશ છે એટલા જ એક જીવના છે. સમુદ્ગાર જો કરે કેવડી તો એક પ્રદેશ એક એક પ્રદેશ ઉપર આવે, આકાશના એક પ્રદેશ ઉપર જીવનો એક પ્રદેશ આખા લોક પ્રમાણે. પણ એ તો સમુદ્ગાર કરે તે કાળની અપેક્ષા વાત છે, એ રહે એક બે સમય. પણ એનું વ્યાપવા પણ છે માટે તે નિર્મળ થયો એમ નથી. લોક પ્રમાણે વ્યાપે તો એ પરમાત્મા થયો, અનંતમાં અનંત ભળી ગયો એમ. એ જૂઠી વાત છે. આમાં કહે છે ને જૂતીમાં જૂત મિલાઈ, સીધ છે ને જૂતી સીધ અનંત, એમાં એ આવે છે. એ પ્રશ્ન થયો હતો ઘણા વખત 95 સાલમાં. એટલે મણિયા હતા ને દેરા વર્ષની દેરા અહીંયા કીધી એ વ્યાખ્યા આવતો વ્યાખ્યા 95માં. એ જૂથમાં જૂથ મિલાઈ આવે છે ને આપણે કે શું કીધું જૂથમાં જૂથ મિલાઈ. એક આત્મા નિર્મળ થયો પૂરણ દશા, એટલે બીજી દશા બીજી સત્તામાં ભળી ગયો તો એ તો સત્તાનો નાશ થઈ ગયો. સત્તાનો નાશ થયો કે સત્તાની મુક્તિ થઈ, બીજામાં ભળી જાય ને પોતાનું અસ્તિત્વ ન રહે તો સત્તાનો નાશ થયો. મુક્તિનો અર્થ દુઃખથી મુક્ત થયો. મુક્ત શબ્દ છે ને મુક્ત, મુક્ત એટલે નાસ્તિથી શબ્દ છે. જીનમાં પણ એમ છે ને જીનમાં જીતવું એ જીતવું એમ છે, ટકવું એમાંથી નથી શબ્દ એનો ઉપયોગ. જીતવું એટલે અજ્ઞાન ને રાગદેશને જીતવું તે જૈન. અસ્થિ તરીકે તો આત્મા પૂર્ણાનંદનો નાથ જયારે પ્રગટ થાય ત્યારે તેને જૈન કહેવામાં આવે. સમજાણું કાંઈ કે છે પાખંડીઓને પ્રસિદ્ધ સાધન. હા હા, જૈનમાં વારાના વિદ્વાનો કેટલાક ઊંચાઈ ગયા છે. શ્રીમદ નું કીધું છે ને હર્ષ ને ભાઈ અમે અમારે હતો ને ખંભાત ને પંડિત છે, શ્રીમદ નું પુસ્તક જાણે કીધું છે ને શું નામ કીધું દિગમભાઈ પંડિત છે ત્યાં મળ્યો છો ત્યાં તમને બીજું નામ છે હે કોક છે પંડિત શ્રીમદ નું કહ્યું છે ને પુસ્તક આપો. એને ઈશ્વર ઈશ્વર એમ કે શ્રીમદ ઈશ્વર માનતા એવું એને પ્રશ્નમાં લખ્યું છે. અહીં છે પુસ્તક છે એમ નથી ભાઈ. આ હા એમાં અત્યારે બોલ્યો છે ને શ્રીમદ ચકુ સ્થાનક વાસીનો પંડિત, પંડિત નથી પણ વકીલ હતો ને એનામાં એ ચોખ્ખું લખે છે. તો હવે તે સ્થાનક વાસીનો વકીલ સર બધે માને બધે જાય બીજા માન મળે લખે કે વેદાંતિ સત છે એમ લખે અપમાન કે પેલા એ લોકોને સુધરેલ વાળાને એવું ઠીક પડે એકદમ. સુધરેલ એટલે કુધરેલ, બાર ના સુધરેલ. હમણાં એનું લખાણ આવ્યું છે એનું બીજું પાછું કે હું વેદાંત નું હતું. હમણાં મારી જે લખાણ આવ્યું છે બૌદ્ધ ને માહિર બે કેવું જ્ઞાન પામીને મોક્ષ વધાર્યા છે. બૌદ્ધ પણ કેવું જ્ઞાન પામીને મોકલી ચિમન ચકું આવા પાગલ ને અગિરી સ્વરૂ માને. જૈન વિવાહ કેટલા નીકળ્યા, જૈન ની ખબર ન મળે કોણ છે આ વસ્તુ. જૈનમાં જન્મા એને આવી વાત એને ઘરે દિવાળા કહેજા છે મારે. હા હા હા, આચાર્યને તો કઠણ ભાષા વાપરી છે. હે હા કરો ના ભાઈ, તારું ભગવાન તો અસંખ પ્રદેશમાં અનંત ગુણના ધામમાં રહેલો છે. એ અસંખ પ્રદેશ વ્યાપી જાય તો જ તેનું માચમ કહેવાય એમ નથી. એ અસંખ પ્રદેશમાં જે શક્તિ રૂપે વસ્તુ છે ગુણ એની પ્રાપ્તની પ્રાપ્તિ પર્યાયમાં થઈ જાય એ એની માચમ દિશા છે. સમજાણું કાંઈ આ નિશ્ચયનો ઉપદેશ કેટલા જ નહીં આવે છે ને ક્યાં કહેવાય છે આ પુસ્તકમાં આપણને આવે છે. એ નીચેનો ઉપદેશ વેદાંત વાળાને સારો લાગે ને વેદાંત વાળાની વાત નીચે વાળાને આગી લાગે એ આવે છે આપણે ક્યાં. હે મોક્ષમાં પ્રકાશમાં આવે છે. ના ના, લોક મોક્ષમાં પ્રકાશમાં આવે છે ભાઈ. નાખ્યું ટુડન નાખ્યું, ટુડનમાં નાખ્યું. એનો એનો ઉપદેશ આને વાલો લાગે, એનો આ લાગે નહીં. ટુડનમાં તો બહુ કામ કર્યું, હજારો સામાન બોર્ડ નું સ્પષ્ટીકરણ ટુડનમાં જે કર્યું છે. એમ કે એનો ઉપદેશ આને કેમ સારો લાગે છે કે એને નિશ્ચયનું ભાન જાણે, નિશ્ચય તે સત્ય આવું નિશ્ચય હોય શકે, એનો એને સારું લાગે, એને એને સારું લાગે, એ મોક્ષમાં પ્રકાશમાં છે. આ કહે છે કે વાત એમ નથી ભાઈ, આખી દુનિયા ભલે માનો અને આ માનનારા ભલે થોડા હો, એની સાચી સત્યને સંખ્યાની જરૂર કે ઘણા માનનારા હોય તો એ સચ સાચું અને થોડા માનનારા હોય તો સચ ખોટું, એવું માપ નથી. સમજાણું કાંઈ. આત્મા પાખંડીઓ ને પ્રસિદ્ધ સાધન રૂપ આકારવાળો લોકવ્યાપ્તિ કરવાળો નથી. આ એ વાતની પ્રાપ્તિ થાય છે. જાણું કે ભાઈ કે ગણો મૂળમો જેને લિંગોનું એટલે સ્ત્રી પુરુષ નપુષક વેદોનું ગ્રહણ નથી. આ રીતે દ્રેવ ને ભાવ સ્ત્રી પુરુષ નપુષક નથી. જેને આત્મા કહીએ અને જેણે આત્માને જાણ્યો કહીએ એના આત્માના દ્રવ્ય ને ભાવ વેદ છે જ નહીં. દ્રવ્યદ આકાર, ભાવવિદ વાસના, એ આત્મામાં નથી. દ્રવ્યવિદ ને ભાવવિદ એ આત્મામાં નથી. હા હા, એનો અર્થ એ જેણે આત્મા જાણ્યો, સમ્યક દ્રષ્ટિ થયો, એના આત્મામાં ભાવવેદનો વિકલ્પ ને દ્રવ્યવેદનો અકૃત ભાવ એમાં છે જ નહીં. એવા આત્માને જાણ્યો ત્યારે આત્મા જાણ્યો કહેવાય છે. ત્યારે કે એને હજી વાસના હોય છે ને, એ જ્ઞાનમાં વ્યવહાર જ્ઞેય તરીકે જાણે છે. વાસના હોય છે ને હજી સમ્યક દ્રષ્ટિ નહીં, એ છે એટલું જ્ઞાન કરે છે. પછી મારામાં નથી. સમજાણું કાંઈ. એ રીતે કહીએ સમ્યક દર્શનની નિર્વિકલ્પતાની અપેક્ષા એનો આત્મામાં વેદની ભાવના વાસના અને દ્રવ્યદ એમાં છે જ નહીં. નિશ્ચય નહીંની અપેક્ષા એ, પણ એના આત્માની અંદરમાં ભાવવેદ અને દ્રવ્ય છે નહીં. હવે જયારે વ્યવહાર નહીંની અપેક્ષા જયારે લઈએ ત્યારે તેની પર્યાયમાં ભાવવેદની વાસના પર્યાયમાં છે. સાધક છે ને, એને જાણનારો રહે છે મારામાં વેદની વાસના છે. એમ વ્યવહાર નહીંની જ્ઞાનની પર્યાયથી જોવે, પર્યાય નહીંથી જોવે, પર્યાય નહીંથી જોવે, નિશ્ચય નહીંથી જોવે તો એને વાસના અને વેદ એમાં છે જ નહીં. સમજાણું કાંઈ. પણ પર્યાય નહીંથી જોવે તો વાસનાનું દુઃખ વાસના મારી પર્યાયમાં છે. અને તે વાસના દુઃખરૂપ છે એમ જ્ઞાની પર્યાય નહીંમાં વેદે છે. અરે ભાઈ સમજાણું કાંઈ. શું કહ્યું એ કે સમ્યક દર્શન એ નિર્વિકલ્પ પર્યાય છે. એ તો પોતે કોણ છે એમ જાણતું નથી. અને એનો વિષય જે છે એ નિર્વિકલ્પ અભેદ આખી ચીજ છે. એનો વિષય પર્યાય ને વિકાર એ ન આવે, એમાં તો પર્યાય પણ એનો વિષય ન આવે તો પછી નિર્મળ થઈ ગઈ. પણ જે નિશ્ચય નહીંથી અને નિર્વિકલ્પ દ્રષ્ટિથી વસ્તુને જોતા એમાં વેદ વાસના ભાવ વેદની અને દ્રવ્યવેદની નથી, એમ થાચું એકવું. હવે નયનો બીજો પ્રકાર છે, સમ્યક દર્શનનો બીજો પ્રકાર નથી. સમજાણું કાંઈ? સમ્યક દર્શનનો તો એક જ પ્રકાર છે, પૂરણ અભેદ અખંડને વિષય કરી માને. પણ એની સાથે રહેલું જ્ઞાન, એ જ્ઞાનના બે પ્રકાર પડી ગયા, એક નિશ્ચય નય, એક વ્યવહાર નય. તો નિશ્ચય નહીં માં સંકિત માને છે, સંકિત માને તેમ એ માને છે. મારા સ્વભાવમાં વાસના વેદ છે જ નહીં. પણ જયારે પર્યાય નહીંથી જોવે તો જ્ઞાની ગંધર જેવાને પણ જે વિકલ્પ ઉઠે, સમજાણું કાંઈ, રાગ આદિનો એ પર્યાય મારામાં છે અને એનું વેદન પણ મારામાં છે, સમજાણું કાંઈ. તો કાલ બહુ કહેવાય ગયું છે, કર્મનો સંબંધ જીવને કેમ કાર્ય, આખા એક પ્રગતિ ઉપર ઉઠે દરેક. હે, કારણ ઘણો વિસ્તાર એવો આમ આટલી જિંદગીમાં કોઈ દીવો નહોતો કર્યો, એવો કાલ થયો હતો. બધું કઈ કારણ આવે ને નકારનું, ત્યારે વધારે હકારનું બહુ આવે. વિરોધ કરનારા નીકળે તો ખુલાસા વધારે આવે. હા હા, ત્યાં તો એમ કહ્યું કે ઉપયોગ જે જીવનો આત્માનો છે એ ઉપયોગમાં, ઉપયોગને કર્મ નવા બંધાય એમાં ઉપયોગ નિમિત્ત થાય, એ ઉપયોગ નથી. શું કીધું? ઉપયોગ જે આત્માનો આનંદ ને શાંતિનો ઉપયોગ, વેપાર પર્યાયની વાત છો, ગ્રહની વાત તો ગઈ, ઈચ્છો બોલવા પહેલા. ઉપયોગ જે જીવનો છે એ તો શુદ્ધ ઉપયોગ તેને ઉપયોગ કરીએ, અને એ શુદ્ધ ઉપયોગ કર્મગ્રહણમાં નિમિત્તપણે પણ છે એમ નથી. હા હા હા, સમજાણું કાંઈ. દ્રવ તો કર્મને ગ્રહવામાં નિમિત્તપણ દ્રવમાં નથી, તેમ દ્રવ દ્રષ્ટિવંતને નથી, તેમ દ્રવના ઉપયોગમાં પણ કર્મને ગ્રહવામાં નિમિત્ત થવું એવી ઉપયોગની તાકાત નથી. સમજાણું કાંઈ. પણ જે કઈ ઉપયોગ અશુદ્ધ હજી બાકી રહ્યો છે એને વ્યવહાર નહીં જાણે છે કે મારામાં અશુદ્ધ ઉપયોગ છે, વાસના છે, અને એનું વેદન પણ મારામાં મારાથી છે. જળ વેદે છે ને મારામાં થાય છે એમ નહીં. હા હા હા, કાંચો ઘણા પડખા કહેવાના, તો બહુ સારું એમ કાંક. એટલું બધું કઈ કરીને આવે છે, સમજાણું કાંઈ. એમ આમ તો ના પાડી કે આત્મદ્રવ પણ કર્મના દ્રવાને નિમિત્ત ન હોઈ શકે, એક વાત. નિમિત્ત પણ એમ એના શુદ્ધ ઉપયોગ જે છે એ પણ કર્મગ્રહમાં નિમિત્ત ન હોઈ શકે એમ કહ્યું. ને વળી એમ કહ્યું કે ચોથે પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને ઋણમય આટલા કર્મ બંધાય આટલી તારે બંધાય છે તો કઈ અહીં ભાવ કઈક છે તારે બંધાય કે નહીં છે ચોથે ગુણ સ્થાને ત્રણ કસાઈ નો ભાવ છે ને ત્યારે એનું તન બંધનમાં નિમિત્તિ વિકાર થાય છે ને અહીં તું ના પાડી કે ભગવાન શુદ્ધ સ્વરૂપ રુદ્રવ સ્વભાવ એ કર્મના નિમિત્તનું ગ્રહ આમાં નિમિત્ત થાય એની શક્તિ નથી. બીજી વાત કે આત્માનો જે ઉપયોગ છે એની જાતનું લક્ષણ જે છે એ પણ કર્મગ્રહવાના એને કારણે આવે પણ એમાં નિમિત્ત થાય એવો ઉપયોગનો સ્વભાવ નથી. ત્યારે હવે ચોથે પાંચમે છઠ્ઠે કર્મ બંધાય છે ને એ આવે છે કે નહીં આ બધું ગુમરસારમાં એ શું કે એને એટલો અશુદ્ધ ઉપયોગ જે વર્તે છે બંધનું કારણ તો મદિન ભાવ હોય ને કર્મ બંધાય એમ કીધું ચોથે આટલા બંધાય પાંચમે આટલા છઠ્ઠે આટલા કર્મની વાત તો એ બંધાય છે એનો અર્થ કે ભાવ છે મલિન છે એ બંધનું કારણ થાય ને કે નિર્મળ બંધનું કારણ થાય. જે કર્મ જે ગુણસ્થાને બંધાય જેટલા તેનું કારણ મલિનતા એનામાં છે. હે હા હા સમજાણું કાંઈ એટલે પર્યાય નહીંથી જોતા એ વ્યવહાર નહીંથી જાણવા લાયક છે કે અશુદ્ધ ઉપયોગ છે એ કર્મને નિમિત્ત થાય છે ગ્રહવામાં એમ વ્યવહાર નહીં નિશ્ચય નહીંનું ભાન થયું છે એ વ્યવહાર નહીં એમ જાણે છે મારામાં છે મરીનતા એ મારામાં એનું વેદન એ મારામાં અને એનું દુઃખરૂપનું વેદન એ હું કરનારો મારામાં આ તો મોટો પ્રશ્ન આવ્યો એમાંથી આ બધું કાઢાય શિક્ષા તરફથી આવ્યો છે ને પ્રશ્ન એના દીકરાની દીકરી રેખે છે દીપચંદજી શિક્ષા સરદાર છે એમ કે આત્મામાં જ્ઞાનીને દોષને ઘટાડે છે એવું આજ્ઞા પ્રમાણ છે પણ દોષને કરે ભોગવે ને દુઃખ છે એવું કોઈ આજ્ઞા પ્રમાણ છે કે આજ્ઞા પ્રમાણ લાખો હજારો આ પ્રમાણ છે. સમજાણું કાંઈ સજવાય છે ગૂંચવાના છે ને નહીં તમે જ્ઞાનીને દુઃખ પડે હો દુઃખ વેદે નહીં વેદે તો તીવ્ર કસાય વાળો વેદે એમ કે છે એમ નથી એને તત્વને જાણ્યું જ નથી નહીં અને પ્રવર્તન સારમાં ભાઈ એમ જ કે 189 શુદ્ધ નહીં રાગ નો કરતા જીવ હા એમાં અમારે 189 શુદ્ધ નહીં વિકાર સંસાર નો કરતા જીવ છે અશુદ્ધ નહીં કર્મનું નિમિત્ત છે એને અશુદ્ધ નહીં કીધી છે વ્યવહાર ન કહેતા પણ નિમિત્ત છે ને એટલે અશુદ્ધ કીધું પોતામાં છે એનું શુદ્ધ કીધું. પંડિતજી હા અશુદ્ભૂત વ્યવહાર ત્યાં અશુદ્ધ કીધું એમ કહ્યું છે ફક્ત પરની અપેક્ષા રહી ને એટલે શુદ્ધ કીધું સ્વની અપેક્ષાથી વિકાર થયો હોય એને શુદ્ધ કીધો છે શુદ્ધ નહીં વિકાર થાય એમ કહ્યું ત્યાં પોતાથી થાય છે એવું સિદ્ધ કરવું છે કર્મને લઈને થાય છે એમ કે હું અશુદ્ધ નહીં એનું વતન છે. હા 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 કે છે કે શુદ્ધ નહીં ના વિષયની અંદરમાં દ્રવ્ય એનો વિષય છે, અને જેને વિષય બનાવીને સદુપયોગ પ્રગટ કર્યો છે એ કર્મ ગ્રહવામાં નિમિત્ત પણ નથી. હે, એક બાજુ રહી ગઈ, બીજી એ વ્યવહાર નહીનો વિષય સમજણાયો. વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે, એમ કીધું છે ને બારમી ગાથા, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વાત અહીં સિદ્ધ કરી, જે આત્મા અને આત્માનો ઉપયોગ શુદ્ધ એ તો કર્મને ગ્રહવામાં નિમિત્તે નથી, એટલે એને કર્મગ્રહ થતું નથી. દ્રવ્ય સ્વભાવ અને શુદ્ધ ઉપયોગ એનાથી કર્મગ્રહ થતું નથી. ત્યારે હવે કર્મ થાય છે ને જ્યાં ચોથે આત્મા કર્મ બંધાય ને પાંચમા આત્મા બંધાય ને, જો હા તીર્થંકર જેવા પણ છદમસમાં મુનિ હોય સાત કર્મ બાંધે છે, છઠ્ઠે ગુંથાણે સાત કર્મ બાંધે ભગવાન તીર્થંકર નો જીવ. છઠ્ઠે હાથ આયુષ નો બાંધી, એને આયુષ બાંધવાનું હોય ને ચરમ શરીરી જીવને કે તીર્થંકરને આયુષ બાંધવાનું હોય ને, એ ચોથે પાંચમે છઠ્ઠે હાથ કર્મ બાંધે, આગળ જઈને છ બાંધે પછી દસમે. પણ અહીંયા નીચે એ આયુષ વિને હાથ તો બાંધે છે, ત્યારે બાંધે છે એનું કારણ નિમિત્ત કારણ તો મદિન હોય કે નિર્મળ હોય. બંધના ભાવ જે બંધ થાય તેનો ભાવ અહીં નિમિત્ત થાય મદિન હોય, ભલે તીર્થંગ પણ બંધાય પણ એનો ભાવ જે છે તો મલિન છે. બંધનો ભાવ નિર્મળ હોય, બંધના કારણનો ભાવ સમજાણું કાંઈ. હા હા, શું વિતરાગ માર્ગની લીલા એની નીચે વ્યવહાર બેની લીલા છે, એ ચૈતન્ય જ પોતાની લીલા છે પરને લઈને. હા હા હા, એમ કે છે અહીં કહ્યું ભગવાન આત્માને દ્રવ્યવેદ તો જડની દશા, ભાવવેદ જીવની પર્યાયની મલિનતા એ જેનામાં નથી એને આત્મા કહીએ. સમજાણું કાંઈ થયું નહી. સ્ત્રી પુરુષ નપુષ વિદેનું ગ્રહણ જેને નથી એટલે વાસના અને જડની ક્રિયા જેને પકડી જ નથી જેનામાં છે જ નહીં. સમજાણું કાંઈ એને આત્મા કહીએ ને જે સંકેતે જ આત્માએ જાણ્યો એ આવો જાણ્યો એને. સમજાણું કાંઈ જીવું બહુ બહુ વિતરાગ મારગાથી પરમેશ્વર પોતે જ પરમેશ્વર છે, એના માર્ગની રીત જ અલૌકિક છે. એકો નાન એકો હા, દ્રવ સ્વભાવને એના ઉપયોગની અપેક્ષા એમાં કર્મ કરવા નથી, વળી આ પર્યાયની અપેક્ષા જેટલું મલિનતા છે એ કર્મ કરવામાં નિમિત્ત થાય. બે નહીનું એને યથાર્થ જ્ઞાન જોઈએ. સમજાણું કાંઈ એક નહીં પણ જો દુભાય તો નહીં હાથી રહેશે નહીં. દ્રવ તેમ ભાવે સ્ત્રી પુરુષ નપુષ નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હું છું
વચન ગુરુદેવ.